તારીખ 12/12/1997 શ્રી સમયસર ગાથા 6 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 272
સમયસર પરમાનંદ જીવ અધિકારની છઠ્ઠી ગાથા ભાવાર્થ ચાલે છે. ભાવાર્થમાં એમ જીવ સંયોગી દ્રવ્યનો પોતે ઉપયોગપૂર્વક સંબંધ કરે છે, સંપર્ક કરે છે, ત્યારે પોતાની અવસ્થામાં મલિનતાની ઉત્પત્તિ થાય છે. એ વખતે પણ મૂળ દ્રવ્ય છે એ શુદ્ધ રહે છે. આ ગાથામાં મૂળ દ્રવ્ય સમજાવવાનો આચાર્ય મહારાજનો હેતુ છે. એટલે મૂળ દ્રવ્યની વાત કરે છે. પણ કહેવામાં તો એમ જ કહેવાય કે આત્મા રાગી થયો, આત્મા દ્વેષી થયો, આ આત્મા મોહ કરે છે, આ આત્મા ક્રોધ કરે છે, એમ દ્રવ્ય દ્રષ્ટિથી જોવાય છે અને પર્યાય દ્રષ્ટિની પ્રધાનતાથી પણ જોવાય છે. અહીં દ્રવ્ય દ્રષ્ટિને પ્રધાન કરીને કહ્યું છે, ત્યાં સુધી આપણે આવ્યા હતા. એટલે આ ગાથામાં મૂળ દ્રવ્ય છે એની પ્રધાનતાથી વાત ચાલી છે અને એની પ્રધાનતામાં તો સમસ્ત પર્યાયો ગૌણ છે. જે પ્રમત અપ્રમતના ભેદ છે, એટલે કે અશુદ્ધ અવસ્થા અને શુદ્ધ અવસ્થાના જે ભેદો છે અનેક પ્રકારના, તે તો પરદ્રવ્યના સંયોગ જનિત પર્યાય છે. એમાં પરદ્રવ્યના સંયોગ અને વિયોગની અપેક્ષા લાગે છે. અશુદ્ધ અવસ્થામાં સંયોગની અપેક્ષા લાગે છે અને શુદ્ધ અવસ્થામાં કર્મના વિયોગની અવસ્થા અપેક્ષા લાગુ પડે છે. એ અશુદ્ધતા પર્યાય દ્રષ્ટિમાં ગૌણ છે. એ અશુદ્ધતા દ્રવ્ય દ્રષ્ટિમાં ગૌણ છે, પર્યાય દ્રષ્ટિમાં નહીં, પણ એ અશુદ્ધતા દ્રવ્ય દ્રષ્ટિમાં ગૌણ છે. કેમ કે અહીંયા દ્રવ્ય દ્રષ્ટિનો વિષય જે આત્મા છે એની પ્રધાનતાથી વાત ચાલે છે. એની પ્રધાનતામાં કોઈ પણ પર્યાયની ગણના કરવામાં આવતી નથી. ગૌણનો અર્થ શું? કે એની ગણના કરવામાં આવતી નથી, એની ગણતરી કરવામાં આવતી નથી. ગૌણ છે, ક્યારેક એને વ્યવહાર કહીને પણ ગૌણ કહ્યો છે, ક્યારેક શાસ્ત્રકારો એને અભૂતાર્થ કહીને પણ ગૌણ કરાવ્યો છે. અભૂતાર્થ એટલે મૂળ દ્રવ્યમાં એ નથી. ભૂત એટલે હોવું અને અભૂત એટલે નહીં હોવું. ભૂ ભવ ટુ બી, ભૂત એટલે હોવું, અભૂત એટલે નહીં હોવું. એટલે મૂળ દ્રવ્યમાં પર્યાય નહીં હોવાથી, મૂળ દ્રવ્ય શક્તિ રૂપે હોવાથી અને વ્યક્તિથી દૂર હોવાથી એમાં પર્યાય અભૂતાર્થ છે, નથી એમાં. અને એમાં પર્યાય એમાં અસત્યાર્થ છે. અસત્યાર્થ એટલે સત્તા નહીં હોવી તે, એટલે નહીં નહીં હોવી. શું? સત્યાર્થ એટલે સત્તા. સત શબ્દ ઉપરથી સત્તા, સત્તા ઉપરથી સત્ય, સત્ય ઉપરથી અસત્ય, એમ અર્થ, એમ શબ્દો બન્યા છે ભાષામાં. તે અસત્યાર્થ છે એટલે મૂળ દ્રવ્યમાં એની સત્તા નથી. અને ઉપચાર છે. શું છે? ઉપચાર છે એટલે એનાથી કહેવું હોય તો ઉપચારિક રીતે કહેવાય છે. ઉપચારનો અર્થ શું છે? કે ખરેખર એમ ન હોવું તે. પાડોશીને કોઈ કાકા કે કોઈ મામા કે કોઈ માસા કે, શું ખરેખર એવો કોઈ સંબંધ હોતો નથી? શું? પણ પાડોશી પોતાની માને બેન કહે તો એને મામા કહે, અને પોતાની માને ભાભી કહીને બોલાવે તો એને કાકા કહે. એવી રીતે કહેવા માત્ર છે, ઉપચાર છે. પાડોશી નો સંબંધ છે પણ સગાનો સંબંધ નથી, છતાં એમ કહેવાય. એમ પર્યાય છે, એનો સંબંધ મૂળ દ્રવ્ય સાથે નથી, છતાં પણ એનાથી એને કહેવું કે આત્મા મુનિ થયો, પ્રમત અવસ્થામાં છે, અપ્રમત અવસ્થામાં છે, એ ઉપચાર છે. કેમ કે પર્યાય પાડોશમાં છે, મૂળ દ્રવ્યની બાજુમાં પાડોશમાં પર્યાય છે, એટલે એનો ઉપચાર કરવામાં આવે છે. ઉપચારનો અર્થ ખોટો છે એમ નથી, પણ એ ખોટું છે. ખોટું છે એવું ખોટું શું કરવા કહ્યું? તો પછી સવાલ એવો ઉભો થાય કે ખોટું શું કરવા કહ્યું? તો કે પાડોશી પણ બતાવવું, નજીક પણ બતાવવા માટે ખોટું કહ્યું. ઠીક, એ મામા નથી ને, મામા શું કરવા કહે છે? શું? તો કે પાડોશી પણ બતાવવા માટે કહ્યું. દ્રવ્ય દ્રષ્ટિ છે એ શુદ્ધ છે, એટલે દ્રવ્ય દ્રષ્ટિનો વિષય, એટલે દ્રવ્ય દ્રષ્ટિ શુદ્ધ છે એનો અર્થ શું છે? કે દ્રવ્ય દ્રષ્ટિનો વિષય જે દ્રવ્ય છે એ શુદ્ધ છે. શુદ્ધ છે એટલે એમાં કઈ ફેરફેર થતી નથી એમ કહેવું છે. અભેદ છે, અભેદ એટલે એમાં કોઈ ભેદો, ગુણ ભેદો, પર્યાય ભેદો માલુમ પડતા, પર્યાય તો છે જ નહીં, પણ ગુણ ભેદો હોવા છતાં પણ જોવામાં આવતા નથી. એ નિશ્ચય છે, નિશ્ચય એટલે ખરું, નિશ્ચય એટલે ખરું, મૂળ સ્વરૂપે ખરું સ્વરૂપ છે આત્માનું. એ ભૂતાર્થ છે, એટલે હોવા પણ એ કાયમ રહે છે, ભૂત વર્તમાન અને ભવિષ્યમાં એ હંમેશા હોવા પણ એ રહે છે. સત્યાર્થ છે, એટલે એની સત્તા પણ કાયમ રહે છે. અને પરમાર્થ છે, એટલે પરમ પ્રયોજનભૂત છે. પરમ અર્થ તે પરમાર્થ, પરમ વત્તા અર્થ, અર્થ એટલે પ્રયોજન, આ પરમ પ્રયોજનભૂત છે, એ પરમાર્થ છે. ઉમેરે ઓલા પણ ઉપચાર કીધો, એ પરમાર્થ કીધો, સામે સામે લીધા છે બધા. માટે આત્મા જ્ઞાયક જ છે, માટે આત્મા જ્ઞાયક છે. કોનો આત્મા જ્ઞાયક છે? પોતાનો આત્મા લેવાનો છે. મારો આત્મા શુદ્ધ જ્ઞાયક છે, એ જ મારું પરમ પ્રયોજનભૂત સ્વરૂપ છે. એનું જ અવલંબન અવસ્થા લે તો સમ્યક છે, એનું અવલંબન છોડીને પરનું અવલંબન લે, પરાલંબન થાય તો એ અસમ્યક છે. તેમાં ભેદ નથી, તેથી તે પ્રમત અપ્રમત નથી, કોઈ ભેદ એમાં નથી, માટે તે પ્રમત પણ નથી ને અપ્રમત પણ નથી. આચાર્ય મહારાજે ગાથામાં મૂળ શબ્દ એ વાપર્યો છે, એટલે લે છે. નવી હોદી અપમતો ન પમતો એમ લીધું છે માગધી ભાષામાં, એટલે કે હું નથી. શું? જે હું જ્ઞાયક ભાવ છું તે હું પ્રમત પણ નથી અને અપ્રમત પણ નથી. કેમ એમ લીધું? બીજો શબ્દ નહીં વાપરવાને બદલે, શુદ્ધ અવસ્થા નહીં વાપરવાને બદલે, કે આચાર્ય મહારાજ નું ગુણસ્થાન એ છે, પોતે પ્રમત અપ્રમત ગુણસ્થાને ઝૂલી રહ્યા છે અવસ્થામાં. છઠ્ઠું સાતમું છે ને, તો છઠ્ઠું પ્રમત ગુણસ્થાન છે, સાતમું અપ્રમત ગુણસ્થાન છે. ત્યારે પોતે એમ કે છે કે દ્રવ્ય દ્રષ્ટિથી હું મારા જ્ઞાયક સ્વરૂપનું અવલંબન લઉં છું, અને હું મને પોતાને મારા શુદ્ધ જ્ઞાયક સ્વરૂપે, સહજાત્મ સ્વરૂપે અનુભવ કરું છું. એ અનુભવ કરતા હું એમ પણ અનુભવ કરું છું કે આ જે અવસ્થા પ્રમત અપ્રમતપણે વર્તી રહી છે તે હું નથી, એટલે કે એનું અવલંબન લેતો નથી. અવસ્થા તો અવસ્થાના સ્થાનમાં છે, પણ હું નથી એમ કહેવામાં હું એનું અવલંબન લેતો નથી. એના ઉપરથી સિદ્ધાંત એ લીધો કે કોઈ પણ અવસ્થા અવલંબનને યોગ્ય નથી. જો આચાર્ય દેવ પોતાને વર્તમાન અવસ્થા અવલંબનને યોગ્ય નથી એમ કહે છે, બંને પ્રકારને સાધક છે ને, એટલે બે પ્રકારની વ્યવસ્થા છે, શુદ્ધ ને અશુદ્ધ. પ્રમત અશુદ્ધ છે, અપ્રમત છે તે શુદ્ધ છે, કે બંને અવલંબનને યોગ્ય નથી. એનો અર્થ કે કોઈ પણ અવસ્થા અવલંબનને યોગ્ય નથી, એક નાયક સ્વરૂપ પોતાનું છે એ જ અવલંબનને યોગ્ય છે. હવે અહીંયા થોડો વિશેષ વિચાર કરીએ, ઉપદેશ બોધ છે એ અવસ્થાના સુધાર માટે છે. દુઃખમય દોષમય અશુદ્ધતામય અવસ્થાનો નાશ કરાવો, શુદ્ધ સુખ શાંતિ રૂપ નિર્દોષ અવસ્થાની પવિત્ર અવસ્થાની પ્રાપ્તિ કરાવે, આના માટે ઉપદેશ છે. પણ એ ઉપદેશ ઉપર ઉપદેશકારોનું વજન પણ ઘણું જોવામાં આવે છે. અને એક ન્યાયે એનું પ્રયોજન પણ છે એમ કહેવામાં આવે છે, કે ભાઈ પ્રયોજન તો એનું છે. તેમ છતાં પણ એટલું વજન હોવા છતાં પણ એનું અવલંબન ન લેવાય એટલી સાવચેતી રાખવાની છે અહીંયા, એમ આ ગાથા કહી જાય છે. એનું અવલંબન લેવાનું નથી, ભલે પ્રયોજન અવસ્થાના સુધાર બગાડ સાથે હોવા છતાં પણ પ્રયોજન અવલંબન માટે એનું પ્રયોજન નથી. અવલંબન લેવા માટે પ્રયોજનભૂત તત્વ પોતાનું મૂળ સહજ સ્વરૂપ છે એ છે, અવસ્થા નથી. આટલી વાત સાથે સાથે ધ્યાનમાં હોવી જોઈએ. ઉપદેશ બોધ સાંભળનારને જો એ સાથે લક્ષ્મણ ન હોય તો જે પોતે વર્તમાન પર્યાયમાં પર્યાય દ્રષ્ટિએ ઊભો છે એ પર્યાય દ્રષ્ટિને દ્રઢ કરી જાય. એકલો અવસ્થાના સુધાર બગાડ સાથે જ બધું એનું ચાલ્યા કરે, પરિણામ વજન બધું ત્યાં જ રહે અને મૂળ દ્રવ્યનો પત્તો ન લાગે. આ શાસ્ત્રમાં તો કહેવા ધારેલો વિષય શાસ્ત્ર ભાષામાં એને અભિપ્રેત કહે છે. કહેવા ધારેલો વિષય આ છે કે અમારે તમને આત્માનું મૂળ સ્વરૂપ બતાવવું છે. એ મૂળ સ્વરૂપનું અવલંબન લેવાથી અવસ્થાનો બગાડ નાશ પામે છે અને અવસ્થા સહજ સ્વયં સુધારપણાને પામે છે. એટલે જે ઉપદેશબોધ છે એ ઉપદેશબોધનું કાર્યકારીપણું પણ આ જ પ્રકારે છે. અને આ એક જ વિધિને એક જ રીત છે, બીજી કોઈ વિધિને રીત નથી. આધાર બુદ્ધિ પણ છે અને એના આધારે પરિણમન પણ છે, બે વાત છે. બુદ્ધિ એટલે અભિપ્રાય, આધાર લેવાનો અભિપ્રાય પણ છે અને આધાર લીએ છે પણ ખરા. અભિપ્રાય બીજો છે અને પરિણામ બીજું છે એમને. અભિપ્રાય વિરુદ્ધ પણ પરિણામ હોય અને અભિપ્રાય અવિરુદ્ધ પણ પરિણામ હોય છે. અભિપ્રાય વિરુદ્ધ પરિણામ થાય તેનો સહજ નિષેધ આવ્યા વિના રહે ને, આ અભિપ્રાય હોવાની સાબિતી છે. અભિપ્રાય થયો છે એની સાબિતી શું શું કે અભિપ્રાય વિરુદ્ધ પરિણામ થાય એનો નિષેધ આવે, આકુળતા થાય કે આમ કેમ થયું, આમ કેમ થયું, આમ કેમ થયું. એટલે જે જિનેન્દ્ર ભગવાનની નીતિ છે, જૈન નીતિ કહેવાય છે, શું કહે છે, જૈન નીતિ. અમૃતચંદ્રાચાર્ય પુરુષાર્થ સિદ્ધિ ઉપાય નામનું એક શાસ્ત્ર રચ્યું છે, પોતાની રચના છે, ટીકાકાર જે આચાર્ય છે એમાં છેલ્લો એક શ્લોક છે કે આવી એક જૈન નીતિ છે કે જેમાં દ્રવ્ય દ્રષ્ટિથી જોર કરીને પરિણમન કરવામાં આવે છે અને પર્યાય દ્રષ્ટિથી એને શિથિલ કરવામાં આવે છે. એવો સમજવાય પ્રશ્ન. દ્રવ્ય દ્રષ્ટિથી બળવાન કરવામાં આવે છે અને પર્યાય દ્રષ્ટિથી શિથિલ કરવામાં આવે છે. આવી જૈન નીતિ છે, જૈનેન્દ્ર દેવની આ પોલિસી છે, નીતિ છે, અને એ જ રીતે કાર્ય કરવાની પદ્ધતિથી સફળપણે કાર્ય કરવામાં આવે છે. ત્યારે પ્રશ્ન એ થાય કે દ્રવ્ય દ્રષ્ટિથી જોર કરવું એ તો સારી વાત છે, કરવું જોઈએ, પણ પર્યાય દ્રષ્ટિથી શિથિલ શું કરવા કરાય છે? તો કે આપણે કારની અંદર, મોટરની અંદર કેટલા વર્ષ પાવરનું, 6 વર્ષ પાવરનું એન્જિન છે, 6, 8, 10, 12 વર્ષ પાવરનું એન્જિન છે કારમાં, ટ્રકમાં. પછી એની સાથે સાથે બ્રેક પણ છે. ગતિને ઉત્પન્ન કરવા માટે આવું બળવાન એન્જિન છે અને એ ગતિને અટકાવવા માટે બ્રેક છે. ત્યાં કોઈ પ્રશ્ન નથી કરતો કે બ્રેક શું કરવા રાખે. જ્યારે તમારે તીવ્ર ગતિથી ક્યાંય પહોંચવું છે તો તમે માત્ર ગતિવાળું એન્જિન બનાવો ને, હારે હારે ગતિને રોકી લે એવું પણ શું કરવા વ્યવસ્થામાં ઊભી રાખો છો? તો કે એની પણ જરૂર પડે છે. તો કે એની જરૂર શું કરવા પડે છે? તો કે ટ્રાફિક છે એટલે ટ્રાફિકને કારણે એની જરૂર પડે છે. એવું અહીંયા છે કે દ્રવ્ય દ્રષ્ટિથી ઉપડેલો આત્મા જોરથી ઉપડે છે પણ ઉદયના ટ્રાફિક વચ્ચે આવે છે. કોણ આવે છે? અને એ ઉદયને અવસ્થા સાથે સંબંધ છે, જે ગતિ પકડીને જેને એની સાથે એને સંબંધ છે. ત્રિકાળી દ્રવ્ય સાથે ઉદયને કઈ સંબંધ નથી, પરમ પરિણામિક ભાવ સાથે. એટલે એ જે ટ્રાફિક આવ્યો એ ટ્રાફિકમાં ક્યાંય એક્સિડન્ટ ન થાય એટલા માટે ક્યાંક ક્યાંક ગતિને ધીમી પાડવી પડે છે, ક્યાંક ગતિને રોકવી પડે છે અને ક્યાંક ગાડી રિવર્સમાં પણ લેવી પડે છે. એટલે રિવર્સ ગેર આપે, અંદર એકલો ફ્રન્ટ ગેર આપે એવું કઈ નહીં, એક રિવર્સ, ફ્રન્ટ ગેર ભલે 4 હોય 5 હોય, એક રિવર્સ ગેર સાથે જોઈએ. કેમ કે ટ્રાફિક કોઈ એવો હોય ભાઈ તમારી ગાડી થોડીક 2 ડગલા પાછળ જો ને તો આ બધું ક્લિયર થઈ જાય, મિત્ર બધા ફસાણા છે આમાં, તેથી શું કરો? એ ગાડી ધક્કો મારવા ઉતરાય છે, કઈ ગાડીને રિવર્સ ગેરમાં થોડીક પાછી લેવી પડે. એ રિવર્સ ગેરમાં ગાડી લેવી એ પણ આગળ જવા માટે છે, ધીમી પાડવી એ પણ આગળ જવા માટે છે, શું ઊભી રાખવી એ પણ આગળ જવા માટે છે. બધા એડજસ્ટમેન્ટ કરવા પડે તો જ જઈ શકાય. પર્યાય દ્રષ્ટિ ત્યાં દ્રષ્ટાંત આપ્યું છે, કુશાસ્થિતિ ઉપાયમાં તો એક દ્રષ્ટાંત આપ્યું છે કે જેમ કોઈ ગોવાળણ છે એ છાશને વલોવે છે ત્યારે વલોણાની સાથે જે દોરડું બાંધ્યું છે એના 2 જોતરા હોય છે, 2 પકડવાના. જ્યારે એક ખેંચે ત્યારે બીજું ઢીલું કરે, 2 એકારે ખેંચાય નહીં, 2 એકારે ઢીલું કરો તો ફરે નહીં, 2 ખેંચો તો ફરે નહીં, 1 ખેંચો ત્યારે બીજું ઢીલું કરવું પડે, 2 ખેંચો ત્યારે આ ઢીલું કરવું પડે. અને એવી રીતે વલણું છાશમાં ફરે તો માખણ નીકળે, નહીતર માખણ નીકળે નહીં. તમારો પ્રયોજન માખણ કાઢવાનું છે, છાશ તો મેળવી, હવે જો માખણ ન કાઢો તો ઘી બને નહીં, ઘી બને નહીં તો મીઠાઈ થાય નહીં. માખણ બનાવવું જોઈએ, વલોવ્યા વગર માખણ નીકળે નહીં, છાશમાં માખણ છુપાયેલું છે. વલોવો તો છૂટું પડે, ન વલોવો તો એ માખણ અને છાશ 2 એક છે. એવી રીતે ક્યારેક દ્રવ્ય દ્રષ્ટિથી ખેંચવું પડે છે ને ક્યારેક પર્યાય દ્રષ્ટિથી ખેંચીને દ્રવ્ય દ્રષ્ટિથી શિથિલ કરવી પડે છે તો માખણ નીકળે છે. એવું ત્યાં દ્રષ્ટાંત આપ્યું છે. અને આમ કરવું તે જૈન નીતિ છે એમ લખ્યું છે. હા, જીન નીતિ એવો શબ્દ વાપર્યો છે. જિનેન્દ્ર ભગવાન ને કામ કરવાની નીતિ જ આવી છે કે તમારે ઉદય સાથે એડજસ્ટમેન્ટ કરવું જ પડે, ગમે એવો પુરુષાર્થ કરનારનો. ભરત મહારાજા ચક્રવર્તી શાયિક સમ્યક દ્રષ્ટિ ભગવાન ના સમૂહ શરણમાં સમ્યક દર્શન ને શાયિક સમ્યક દર્શન ને પામેલા. ધર્મ તો આદિનાથ ભગવાને શરૂ કર્યો ને, એ પહેલા ક્યાં કોઈ ધર્માત્મા તો અહીંયા આવતા નતા, હતા જ નહીં. એ જ ભવે મોક્ષે જનારા છે. શાયિક સમ્યક દ્રષ્ટિ છે, ચરમ શરીર છે, બીજું શરીર ધારણ કરવાનું નથી એમને. અને મુનિ દશા લીધા પછી અંતર્મુખમાં કેવળ જ્ઞાન લેનારા છે. જેવી દીક્ષા લીધી અને ધ્યાનમાં બેઠા એટલે સીધા સપ્તમ ગુણ સ્થાને આવ્યા, છઠ્ઠે આવ્યા જ નહીં. સડસડાટ 7, 8, 9, 10, 12, 13 ગુણ સ્થાને અંતર્મુખમાં અરિયંત પદે બિરાજમાન થઈ ગયા. પણ એમણે જે દ્રષ્ટાશ્રમની અંદર હજારો વર્ષ કાઢ્યા, કેટલા એ તો આયુષ મોટા હતા. હમણાં પિતાશ્રમનો આયુષ 84 લાખ પૂર્વનો હતો, એ 83 લાખ પૂર્વ ગ્રસ્ત અવસ્થામાં રહ્યા. તો એ તો સમ્યક દર્શન લઈને આવ્યા હતા. સર્વા સિદ્ધિમાંથી આવે છે, ઠેઠ ઉપરના વિમાનમાંથી. અને અહીંયા પહેલા તીર્થંકર થાય છે. તો પણ 83 લાખ પૂર્વ એમણે ગ્રસ્ત અવસ્થામાં રાજપાટમાં વહીવટમાં ગયા. 1 લાખ પૂર્વ એમનો અરિયંત અવસ્થામાં ગયા. મુનિ દશા એમને ઓછી છે, હું દિવસોને છે યાદ નથી. પણ ભરત મહારાજાને મુનિ દશાઓ છે. બાકી પહેલા તો એમને એડજસ્ટમેન્ટ બહુ કર્યું, મુનિ દશામાં ગતિ તીવ્ર થઈ ગઈ. પણ આખી સાધક અવસ્થા જુઓ તો એડજસ્ટમેન્ટ વિનાની સાધક અવસ્થા કોઈને હોતી નથી. કેમ કે પૂર્વ કર્મ બધાયને છે, અનાદિથી આ આત્મા પરિભ્રમણ કરે છે, એમાં પૂર્વમાં બધા કર્મ તો બાંધ્યા છે. એ બધા કર્મનો ઉદય પણ આવવાનો છે, એ ઉદયનો ટ્રાફિક છે. એ બધાને અનેક પ્રકારનો ચિત્ર વિચિત્ર છે અને એની અંદર બધાએ એડજસ્ટમેન્ટ કરવું પડે છે. એટલા માટે જ્ઞાની કદી કોઈ બીજા જીવ માટે આગ્રહ નથી સેવતા અને પોતાના માટે પણ આગ્રહ નથી સેવતા. બીજાને કોઈ દિવસ એમ ન કે તું આમ કેમ કરતો નથી, આગ્રહ નહીં, તો આમ છે. એડજસ્ટમેન્ટ કેમ કરવું એ તારે સમજવાનું છે. એ દરેકે પોતાને પોતાની રીતે એનો નિર્ણય લેવો પડે છે. કોઈ વિશેષ સમીપ હોય ગુરુને તો એમ કહે કે સાહેબ હું આ પ્રકારે મારો ઉદય ચાલે છે, આ પ્રકારે મારો પુરુષાર્થ ચાલે છે. પુરુષાર્થ આટલું બળ છે, આટલી નિર્બળતા છે, આટલું મારું એડજસ્ટમેન્ટ છે, આ પ્રમાણે હું ચાલું છું. બરાબર હોય તો બરાબર છે, ફેરફાર હોય તો એમ કે હજી જરા કામ કર. પણ આગ્રહ નહીં, આગ્રહ એટલા માટે નહીં કે જો હઠથી કરવા જાય તો પરિણામ સુધારવાને બદલે નીચે ઉતરી જાય, તો પ્રયોજન ખલાસ થઈ ગયો. પુરુષાર્થ કરવા જતા પરિણામ બગાડ્યા, પ્રયોજન ખલાસ થઈ ગયો. એટલે ફલાંગ લાંબી ભરો એનો વાંધો નહીં, પણ પડી ન જવાય એના પ્રમાણમાં. પડી ગયા તો ગયા.
એટલે આગ્રહમાં પરિણામ બગડે જેવું
થયું છે. હા, હાથ કરે તો બગડે નહીં,
સુધરે પણ
ખરું, સત્તામાં સુધરે. હાથ છે ને એ કૃત્રિમતા છે. કૃત્રિમતા કરવાનો ઉપદેશ નથી. હા, બહુ નીચે, બહુ શરૂઆતમાં સહજતા લાવવા માટે કોઈક વાર હઠ કરવું પડે છે. હઠ કરવી પડે છે, કૃત્રિમતા કરવી પડે છે. શું બહુ નીચે, જેમ કે કોઈને સત્સંગ રૂચતો નથી, બહુ નીચી અવસ્થા છે. અને સંસાર ને રૂચિ છે. હમણાં વરુણ ભાઈ ગયા તો જરાક એને એમ કહે કે નહીં તને નો પણ તું બેસ, તો પણ મને ગમતું નથી, તો કે નહીં તોય તું બેસ, પણ નો ગમે તો કે તોય તું બેસ. કેમ કે એ બેસતા 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 કોક વાત તને એવી વાગી જશે, રૂચી જશે, જેવું તીર વાગી જશે કે પછી તું સત્સંગ નહીં છોડ. પણ જો તું નહીં બેસ અને અસત્સંગમાં બીજા દોસ્તારો સાથે રખડપટ્ટી કરીશ, દોસ્તારો અત્યારે કેવા આવે છે સમજાવવાની જરૂર નથી, તો તારું જીવન બગડવાનું છે. અસત્સંગની અસર આવ્યા વગર નહીં રહે, કુસંગની અસર આવ્યા વિના નહીં રહે. માટે સત્સંગ મારીએ તો અસત્સંગની અસરથી તો બચે. એટલા માટે કોઈ વાર કૃત્રિમતા કરવી પડે છે નીચેની અવસ્થામાં. એવી જ રીતે નિવૃત્તિ નિવૃત્ત માણસ હોય, પ્રવૃત્તિ ન હોય એવા કાળમાં માણસ સત્સંગ કરે, સ્વાધ્યાય કરે. સત્સંગ ન મળે તો ગ્રંથ લઈને વાંચે, સ્વાધ્યાય કરે. જો એમ ન કરે તો શું કરે? ક્યાં છાપું વાંચશે, ક્યાં ટીવી જોશે, ક્યાં કુઠલી કરશે, ક્યાં દુકાને જઈને બેસશે? એમને પોતાની દુકાન નહીં તો પારકી દુકાને જઈને ભણે, પારકા પાટીએ જઈને બેસશે, પોતાની દુકાને જઈને બેસશે. તો એ બધા અસત્સંગથી દૂર થવા અર્થે એને એમ કે તો સત્સંગ મારે, સ્વાધ્યાય મારે, તારો ઉપયોગ ક્યાં લગા, પૂજા કરવા જા, ભક્તિ કર, પ્રાણ કર, એમ કોઈ એક મર્યાદામાં એ વાત છે ખરી, પણ મોક્ષ માર્ગમાં એ વાત નથી. મોક્ષ માર્ગમાં આઠ નથી. અહીંયા તો મોક્ષ માર્ગ ની વાત ચાલે છે.
ઉપરની અવસ્થામાં તો ભૂલ થવાનો અવકાશ તો વધારે છે. ઉપરની અવસ્થાઓમાં ભૂલ થવાનો પણ અવકાશ પણ વધારે છે.
એમને માર્ગ સાંકળો છે.
માર્ગ સાંકળા હિસાબે
માર્ગ સાંકળો છે, પણ માર્ગ સાંકળો છે એની સામે જ્ઞાનની નિર્મળતા, જ્ઞાનમાં વિવેક, પોતાની પ્રગટ થયેલી શક્તિઓ, એ બધા સાધન પણ છે એની પાસે. નીચે એ કોઈ સાધન નથી, એમ પણ ફેર છે. કેમ કે આગળ વધ્યો છે, ભલે સાંકડો રસ્તો છે પણ આગળ વધ્યો છે ને, સાંકડા રસ્તા સુધી આગળ તો વધ્યો છે ને, એટલું સાધન લઈને પહોંચ્યો છે એમ છે. એટલે એને સમજણ છે કેમ કે મોક્ષ માર્ગમાં છે જ્ઞાની. તો એણે પોતાનું ઘર જોયું છે, એણે આત્મા જોયો છે, અને આ ઘર તરફ જવાનો રસ્તો પણ એણે જોયો છે. જયારે મિથ્યાત્વ અવસ્થામાં ઘરે જોયું નથી ને ઘર જવાનો રસ્તો નથી જોયો એને, એમ ફરક તો છે ને, એમ ફેર પડે છે. શું આત્મા પ્રચાર્યું કે માટે આત્મા જ્ઞાયક જ છે, તેમાં ભેદ નથી, તેથી પ્રમત પણ નથી અને અપ્રમત પણ નથી. એ અવલંબન લેવાના હેતુથી આ વાત કરવામાં આવી છે. શું અવલંબન લેવાના હેતુથી એ વાત છે. અને સાથે સાથે કોઈ પણ અવસ્થાનું અવલંબન ન લેવાઈ જાય એ પણ લક્ષમાં લેવાનું છે. થાય છે શું કે જ્યાં જ્યાં એકલો ઉપદેશ બોધ ચાલે છે ત્યાં સ્વદ્રવ્યનું અવલંબન લેવાનો વિષય ચાલતો નથી, એ વિષયના અજાણ્યા હોવાને લીધે. જ્યાં સ્વદ્રવ્યનું અવલંબન લઈને પર્યાયને ગૌણતા કરાવી છે ત્યાં જો કોઈ એકાંત કરી લે તો નિશ્ચય આભાસ થઈ જાય છે અને પર્યાયના સુધાર બગાડનો ખ્યાલ રહેતો નથી. યથાર્થતા જો પહેલેથી હોય તો વાંધો આવે. તો શું કહ્યું કે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહા સમજવું, તે ઉપાદાનનું નામ નિમિત્ત ઉપરથી પાડ્યું. હા, એટલે જ કહું છું ને કે ભાઈ આમાં માણસને ભૂલ થાય એવું છે કે જ્ઞાયક એવું નામ પણ આત્માને જ્ઞેયને જાણવાથી આપવામાં આવે છે. કારણ કે જ્ઞેયનું પ્રતિબિંબ ઝળકે છે જ્ઞાનમાં, ત્યારે જ્ઞાનમાં તેવું જ અનુભવાય છે. મરચું તીખું હતું, બીજાની તીખાશ જ્ઞાનમાં ઝળકે ત્યારે અનુભવ શું થયો? મને તીખું લાગ્યું. અથવા મરચાની તીખાશનો અનુભવ થયો. ભૂલ કરે તો મને તીખું લાગ્યું, અને ભૂલ ન કરે તો મરચાની તીખાશનો અનુભવ થયો કે મરચું તીખું છે, આ મરચું મળવું નથી પણ તીખું છે. એવો અનુભવ અનુભવાય છે. એમ થતું હોવા છતાં પણ, એવું બનતું હોવા છતાં પણ, અને એવું બનવું એ અનિવાર્ય છે, એને રોકી શકાય એવું નથી. જ્ઞાનમાં જ્ઞેયનું ઝળકવું એ રોકી શકાય એવી વાત નથી. કોઈ એમ કે મારે કોઈ જ્ઞેયોને જાણવા જ નથી, મારે એકલો આત્માને જાણવો છે, ન બની શકે. ગુરુદેવ તો ત્યાં સુધી કહેતા હતા કે તારા જ્ઞાનની પર્યાય જે કાળે જે પ્રકારના જ્ઞેયાકારે થવાની તે પ્રકારના જ્ઞેયાકારે થવાની થવાની ને થવાની, એની ઉપાદાનની શક્તિ છે. એમ થવાની એની ઉપાદાનની શક્તિ છે. એ પર્યાયનો તો સ્વકાળ છે, અને એ શક્તિ અને સ્વકાળમાં ફેરફાર કોઈ રીતે થઈ શકે એવું છે નહીં. એ જગતનું સત્વ છે, તત્વ છે, એને દૂર ન કરી શકાય. તો કે પણ આમાં તકલીફ એ છે કે જ્યારે કોઈ જ્ઞેયને જાણીએ છીએ ને ત્યારે તકલીફ ઊભી થાય છે. આ સારું નહીં, આ સારું નહીં, આમ થઈ જાય છે. અને જાણે એ જ્ઞેયને જાણવાથી જ એ સારા નરસાની અશુદ્ધતા ઊભી થઈ હોય એવું લાગે છે. માટે જ્ઞેયને જાણવાનું બંધ કરીએ તો સારું. એમ કેટલાક ધમથી ખોટો રસ્તો પકડે છે. ઓલા બિલ્વ મંગળે આંખો ફોડીને સુરદાસ કર્યો, સુરદાસ થયો એની જેમ, એ રસ્તો સાચો નથી. કેમ કે જ્ઞાનને બંધ કરી શકાતું નથી. સપર પ્રકાશક શક્તિ જે જ્ઞાનમાં છે, એ જ્ઞાનને પર પદાર્થના પ્રતિબિંબ આકારે થવું રોકી શકાતું નથી. અને ત્યાંથી તકલીફ ઊભી થાય છે. જે તકલીફ થાય છે એ ત્યાંથી ઊભી થાય છે. કરવું શું? તો કે એનો રસ્તો છે, એનો પણ ઉપાય છે. કાંઈ ગડબડ ન થાય, કોઈ પણ પ્રકારની મલિનતા અને દોષની ઉત્પત્તિ ન થાય, એનો પણ ઉપાય છે ખરો. અને તે ઉપાય એવા પ્રકારે છે કે તું વસ્તુનું સ્વરૂપ સમજી લે. એ શું છે કે જ્યારે તારું જ્ઞાન જ્ઞેયને જાણે છે ત્યારે પણ જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી. એ જ્ઞેય તને જ્ઞાનમાં અશુદ્ધતા ઉત્પન્ન કરતું નથી. એવી વસ્તુ સ્થિતિ છે. ક્રોધને જાણનારું જ્ઞાન ક્રોધિ થાય એવું બનતું નથી. રાગને જાણનારું જ્ઞાન રાગી થાય એવું બનતું નથી. જેમ અરીસામાં અગ્નિ જણાય તો પણ અરીસો ઉણો થતો નથી, ને બરફ જણાય ત્યારે અરીસો ઠંડો થતો નથી, એમ તારું જ્ઞાન કોઈ પણ પદાર્થને જાણે ત્યારે એ પદાર્થને કારણે કોઈ અશુદ્ધતા ઉત્પન્ન થાય છે એમ બનતું નથી. એવું નથી બનતું. પરને જાણ્યા વિના રહેવાશે નહીં, છતાં પર તને અશુદ્ધતા કરતું નથી. અને પરને જાણતા અશુદ્ધતા થાય છે. હવે કરવું શું? ન જાણ્યું હતું તો કઈ વાંધો નતો. માણસ એમ કે છે ને, જો ભાઈ આ સમાચાર આવ્યા ને એમાં દુઃખ થઈ ગયું. ઘટના તો ઘટી હતી ત્યારે ઘટી હતી, બની હતી ત્યારે બની હતી, પછી આટલા કલાકે કે આટલા દિવસે સમાચાર આવ્યા. અમેરિકામાં કોઈ હોય અને ત્યાં એક્સિડન્ટ છે ને ગુજરી જાય. અત્યારે સાધન છે, પણ પહેલાં તો સાધન એવા ટાચા હતા, ચોવીસ થી 48 કલાકે ખબર પડે. તો અહીંયા તો છેલ્લી કલાક સુધી ઉત્સવ ઘરે ચાલતો અને પ્રસંગ ચાલતો, સમાચાર મળે એટલે બધું શોકમાં ફેરવાઈ જાય. જાણ્યાનું દુઃખ એમ કે છે, નહોતા જાણ્યા ત્યાં સુધી દુઃખ નહોતું, જાણવાથી દુઃખ થયું. તો કે જાણવાથી નથી દુઃખ થયું. શેનાથી દુઃખ થયું છે? પોતાપણા ને કારણે દુઃખ થયું છે. જાણવાથી દુઃખ થયું હોય તો છાપામાં જેટલી મરણ નોંધ હોય એટલી વાંચે ત્યારે બધામાં દુઃખ થાય. પણ કોઈ ઘાસી મરી જાય ત્યારે વાણીઓ રૂતો નથી. પણ એમ લખે કે દિગંબર મરણ નામ વાંચે ત્યારે આપણે તો આમાં કઈ ઓળખતા નથી. પતિ જવા દો. ગામનું નામ પણ અજાણ્યું છે અને વલ્લાનું નામ પણ અજાણ્યું છે અને એના સગા સંબંધીઓના નામ લખ્યા છે એ પણ અજાણ્યા છે. પતિ ગયો. જો જાણવાથી દુઃખ થતું હોય તો એ વખતે થતું. માટે જાણવા ઉપરાંત કઈક બીજી કલ્પના કરી છે મારાપણાની એ દુઃખનું કારણ છે. એટલે તત્વજ્ઞાનીઓએ આ બધું તત્વ ઝીણું કાતીને બધી વાત જુદી જુદી પાડી છે. જેમ લોહી તે લોહી છે પણ એનાલિસિસ કરે ત્યારે વ્હાઇટ સેલ કેટલા, રેડ સેલ કેટલા, હિમોગ્લોબિન કેટલું, ફલાણું કેટલું, ઇસોનોફિલિયા કેટલા, યુવસાર કેટલા, ફલાણું કેટલું, નીટ્રોફિલ્સ કેટલું, લિમ્ફોસાઇટ કેટલા, બધા કંઈક અંદર ફેક્ટર આવે છે. એનું તત્વ જુદું સમજે છે ને. લોહી તો લોહી છે એમ પરિણમની પરિણમન છે, જ્ઞાન એ જ્ઞાન છે, અશુદ્ધતા એ અશુદ્ધતા છે, શુદ્ધતા એ શુદ્ધતા છે. પણ એની વ્યવસ્થા શું, તત્વ દ્રષ્ટિએ એની કોઈ વ્યવસ્થા છે કે નહીં, કે છે એની વ્યવસ્થા? તત્વ દ્રષ્ટિએ એની બહુ સારી વ્યવસ્થા છે, સુવ્યવસ્થિત વાત છે. જો ભાઈ જ્ઞેય કોઈ અશુદ્ધતા કરતું નથી, કારણ કે જેવું જ્ઞાનમાં પ્રતિભાષિત થયું તેવો જ્ઞાયકનો જ અનુભવ કરતા તમે શું જ્ઞેયનો અનુભવ કરે છો? એ વખતે જ્ઞાનનો અનુભવ કર તો તું જ્ઞાયક જ છો. જ્ઞાયક તો છું જ તું, પણ તું જ્ઞાયકને ભૂલીને જ્ઞેયનો અનુભવ કરે છો ત્યારે ગડબડ થાય છે. જ્ઞેયને ગૌણ કરીને જ્ઞાયક નો અનુભવ કરતો કઈ તને ગડબડ નહીં થાય. આ એની ટેકનિક છે. જે કઈ કાર્ય પદ્ધતિ છે એમાં પ્રકાર આ છે. તારું જ્ઞાન જ્ઞેયને જાણ્યા વગર રહી શકશે નહીં. એમાં જો તને જ્ઞેયની મુખ્યતા આવશે, રાગ દ્વેષ મોહ અને દુઃખ થયા વિના રહેશે નહીં. જો એ વખતે તને તારા જ્ઞાયક સ્વરૂપની મુખ્યતા આવી, જ્ઞેયો ગૌણ થઈ ગયા, કોઈ આકુળ તારે કોઈ ઉપાધિ નહીં થાય, નહીં તો ઉપાધિ થયા વિના રહેશે નહીં. હવે બે છે, જ્ઞેય પણ છે, જ્ઞેય સંબંધીનું જ્ઞાન પણ છે અને જ્ઞાનમાં જ્ઞાનનો અનુભવ પણ છે. તને પોતાને દુઃખનો અભાવ કરવા માટે કેમ પરિણમવું એ સમજીને પરિણમવાની રીત આવડવી જોઈએ. વસ્તુ વ્યવસ્થા સમજી લે અને રીત સમજી લે. ઉલટી રીત કરવાથી અને વસ્તુ વ્યવસ્થાનું જ્ઞાન નહીં હોવાથી તું દુઃખી થશો. અને દુઃખી થવામાં શું કરે છે કે જ્ઞેય કરત અશુદ્ધતા પોતે અનુભવ કરે છે. એટલે દરેક મિથ્યા દ્રષ્ટિઓ પોતાનો દોષ બીજા ઉપર નાખે છે. શું કરે છે? બીજાનો પોતાનો દોષ બીજા ઉપર નાખશે. કેમ મેં ગુસ્સો કર્યો? ગુસ્સા કરવાનું કારણ ઉભું થયું એટલે રીતે ગુસ્સો કર્યો છે. એ ખોટી વાત છે. તને ગુસ્સો થયો એ તારી ભૂલથી થયો છે, સામાજિકના કારણે નથી થયો. આવી વાત છે. પણ ભૂલ કરી જાય છે, વ્યવસ્થા ન સમજે તો ભૂલ કરી જાય છે. દુઃખ થયું, શરીરમાં રોગ થઈને પીડા થઈ, એનું દુઃખ થયું. હાલો અમે કોઈ બીજો જીવ નથી, શરીરની કુદરતી અવસ્થા અસાતાની થઈ, અસાતાના ઉદયમાં અને પીડા થઈ, પછી તો દુઃખ થાય કે ન થાય? તો ભૂલ થાય તો થાય ને, ભૂલ ન થાય તો ન પણ થાય. એવું છે કે હા એવું છે? એવું જોવામાં તો નથી આવતું. દુનિયામાં બધા રોગી પીડા વાળા બધા દુઃખી જ જોવામાં આવે છે. તો એ વાત સાચી છે કે મોટા ભાગે એમ છે, પણ જ્ઞાની ને મુનિ ને એવું થતું એને પીડાનું જ્ઞાન થાય છે પણ પીડાનું દુઃખ નથી થતો. એના જ્ઞાનમાં પીડાનું જ્ઞેય પણ ઝળકવું થાય છે, મને થાય છે એવો અનુભવ નહીં થતો હોવાથી એનું જ્ઞાન થાય છે, એનું દુઃખ થતું નથી. ઉલટાનો જ્ઞાની પીડાને જાણતો સુખી થતો થતો પીડાના ઉદયને માંથી પસાર થાય છે. કેવો? સુખી થતો થતો. કેમ સુખી થાય છે? કેવું? તેનો પુરુષાર્થ વધે છે, વેજ્ઞાનનો પુરુષાર્થ વધારે છે. પોતે સુખ વધે છે, દુઃખ વધારે વધે, સુખ વધે છે. એવું પણ બને છે અને એ જગતનું એક આશ્ચર્ય છે. કેમ કે આખું જગત એમાં દુઃખી થાય છે, જયારે આ એક જ પોતે દુઃખી નથી થતો, એ આશ્ચર્ય ખરું બને. એમ છે એવી તક ન મળે તો જ્ઞાનીઓ ઉદીર્ણ કરીને પીડા ઉભી કરે છે. કેવી રીતે? આજે આહાર લેવો નથી, આ પણ લીધે પાણી તો ન લે, એટલે ભૂખની અસાતા તો ઉભી થવાની, તરસની અસાતા ઉભી થવાની. એ અસાતા ઉદય ના કરે છે, એ અસાતા ઉદય નથી, એને ખેંચી લાવે છે. સત્તામાં છે એને સ્થિતિ ટૂંકાવી એને ઉદયમાન કરે છે, એને ઉદય નાખે છે. ઉદય નો ક્રમ ન હોવા છતાં અક્રમે ઉદયમાન કરવું તેને નામ ઉદીરણા. ના, કરતા પણ નથી, બસ પોતાનો ભાવ વ્યક્ત કરે છે, પોતાનો નિર્ણય વ્યક્ત કરે છે. અને જયારે નિર્ણય બળવાનો હોય ત્યારે બહાર નીકળી આ સ્વયં થતી નથી. સહજ જ પોતાના પુરુષાર્થ ની વૃદ્ધિ અર્થે એવું કરે છે. શું કરવા કરે છે? પુરુષાર્થ ને વધારવા માટે એમ કરે છે. ચોક્કસ મળે, હેતુપૂર્વક કરેલી પ્રવૃત્તિ છે. હેતુપૂર્વક કરી માટે કરતા બુદ્ધિ કરે એવું કઈ જરૂરી નથી. તો પછી જ્ઞાની ને ઘરે બેસીને મંદિરે દર્શન કરવા જવાની ઈચ્છા થાય તો એને શરીર ચલાવવાની કરતા બુદ્ધિ થઈ જશે. ત્યાં જઈને ભગવાન સામે ભાવ આવશે તો એ શુભ ભાવ ની કરતા બુદ્ધિ થઈ જશે. કેમ કે ઈચ્છાપૂર્વક આવ્યો ને ભક્તિ પૂજા કરતી વખતે, એવું કઈ નથી. વિચાર કરી નિર્ણય કરીને કાર્ય કરીને એમાં શુભાશુભ ભાવ થાય માટે કરતા બુદ્ધિ થાય એવું કોઈ જરૂરી નથી. કરતા પણ થાય છે, તો કરતા બુદ્ધિ થાય. હા, એટલે અજ્ઞાની નથી સમજાતું આ કેમ બને. પૂજા કરે ત્યારે આઠ દ્રવથી વારા ફરતી કરે કરમથી, પછી આરતી ઉતારે, બધા વિકલ્પ ઈચ્છામાં ઈચ્છા પૂર્વક જ લે છે કે આ વખતે ચોખા લેવા, પછી આ વખતે પુષ્પ લેવા. શું પણ સહજ છે, એ પણ સહજ છે. એમ છે, કારણ જ્ઞાનમાં પારકું જાણ્યું તે પારકું હંમેશને માટે થઈ ગયું. ગુરુદેવ નિર્ણય થઈ ગયો ને, ગુરુદેવ તો બહુ સરસ દ્રષ્ટાંત આપતા હતા. અને એ અનુભવ પુરુષોને નથી હોતો, બહેનોને હોય છે. દીકરી 18-20 વર્ષની થઈ, એના બાપના ઘરે હતી ત્યાં સુધી સપોર્ટ આપેલા એમ કહેતી હતી કે મારું ઘર. શું કહેતી હતી? મારું ઘર એવો અનુભવ કરતી હતી, કહેતી હતી નહીં પણ અનુભવ કરતી હતી કે મારું ઘર છે, હું અહીં રહું છું. જેવું સપણ થયું એટલે આ ઘર મારું નહીં, ઓલું ઘર મારું. હજી કઈ ફેરફાર કર્યો નથી, લીધું કઈ કર્યું નથી. નજર ફેર કેવી થઈ જાય છે, દ્રષ્ટિ કેવી બદલાઈ જાય છે.
જે ઘર જોયું નથી એની પરિણતિ થઈ જાય.
ડોક્ટર જીવી છરી લઈને મારશે કોઈના બીજાના શરીરમાં, એ વખત તમને ચક્કર આવવા માંડશે. એક બે પાંચ સેકન્ડ માં તો ચક્કર ખાઈને માણસ લાકડીની જેમ પડી જાય, લાકડી ઉભી પડી જાય ને એવી રીતે પડી જાય, એવા દાખલા બને. કેટલી સેકન્ડ માં એને રસ ગયો. આવી અસાતા ન હો, મને ન હો ને એને ન હો, એટલી જ વાત છે. એવો વિકલ્પ સ્થૂળ છે, સ્થૂળ નથી વિકલ્પ.
પાટામાં કોઈ કપાઈ ગયો હોય ને અને કોઈ થઈ વર્ણન કરે ને તો બે ત્રણ જણ કે ભાઈ વાત પછી જોવે નથી ગયા, સાંભળવાની ના,
સાંભળવાની ના. એટલે હું તમને કહું, મેં એવા માણસો જોયા છે ટીવીની અંદર માણસને મારી નાખે અને એની અંતિમ ક્રિયા થતી હોય એટલે એટલી વાર ન જોવા, આંખ બંધ કરીને બેસી જાય. એને મળતું જોવું ન ગમે, એને એને લઈ જતા હોય, એને મારતા હોય, કાંઈ ન જોવે. એની ચિત્તા ભડભડ હળગતી કાંઈ જોવે જ નહીં, બંધ કરી નાખવાય. એવી તીવ્ર પરિણામની ગતિ એટલી બધી તીવ્ર છે, રસ લેવાની શક્તિ એટલી બધી તીવ્ર છે કે જીવ સેકન્ડોમાં અવળો કે સવળો એટલો તીવ્ર રસ લઈ શકે છે કે એનું નહીં ધારેલું પરિણામ આવે. સવળો લે તો નહીં ધારેલો, અવળો લે તો નહીં
ધારેલો
છે. આત્મામાં માટે મને વાર લાગે એવો અભિપ્રાય મને આડ મારવી, શું કરવું? અમે તો સાધારણ છીએ, સાથ કરતા કરતા આગળ વધતા ટાઈમ ટાઈમ તો લાગે. તારો રસ ઓછો છે એટલે ટાઈમ લાગે છે, તારો રસ તીવ્ર થાય તો બહુ જ ઓછા ટાઈમમાં ઘણું કામ થઈ જાય. એ શક્તિ આત્મામાં, દરેક આત્મામાં છે, પોતામાં પણ છે. એટલે પરજ્ઞેયને જાણવા કાળે જ્ઞેયને ગૌણ કરીને જ્ઞાયક અને જ્ઞાનને મુખ્ય કરતા શુદ્ધિ પ્રગટે છે, જ્ઞેયને મુખ્ય કરતા અને જ્ઞાયકને ભૂલી જતા અશુદ્ધિ પ્રગટે છે. આવી સંક્ષેપમાં ટૂંકીને ટચ વાત છે. પ્રયોગ પોતાને કરવાનો છે, ઉલટો કરે કે સૂટો. જો સૂટો નહીં કરે તો ઉલટો તો થવાનો જ છે. પ્રયોગ વગરનો કોઈ જીવ નથી. ઉલટો પ્રયોગ દરેક જણા કરી રહ્યા છે, સૂટો કરે એ નસીબદાર. સીધી જ વાત છે, ચોખ્ખી અનુભવ કરવા, અનુભવ સિદ્ધ વાત છે. જેવો જ્ઞાનમાં એકાકાર થયો કે દુઃખી દુઃખી, અને જેવું જ્ઞેયમાં ભિન્ન પણ લીધું કે નિરૂપાધી કે સુખી સુખી જાઓ. મારે શું કઈ બી થયું, મારે શું જ્ઞાન તત્વ શું, જ્ઞાન થયા કરે છે, સહજ કરવું નથી પડતું. જ્ઞાન જ્ઞાન તત્વ હોવાથી જ્ઞાન સહ થયા કરે છે, એને હું સંભાળવું, મારા જ્ઞાન તત્વને સંભાળવું. જ્ઞેયને સંભાળવા જતા મૂંઝાશે, દુઃખી થશે. અવળું ને સવળું પરિણામ તો થાય છે, વિવેક કરે સવળું કરવા માટે. શ્રેષ્ઠ